கக்ஷிரத்னம் ஷப்தஜேதர்வாத்மஜம் ராஜச்சந்திரமஹம் வந்தே தத்வலோசனதாயகம் பிரபு தத்வலோசனதாயகம்.
நான் மந்திர் ராஜ்கோட். ரவிவார் தாரீக் 30 ஏப்ரல் 2006. ஸ்ரீமத் ராஜச்சந்திர வச்சனாமிருத் கிரம்வார் பத்ர சுவாத்தியாய் பத்ராங்க 447 નો આપણો સ્વાધ્યાય ચાલુ છે. સંસારના પ્રસંગોમાં ક્વચિત જ્યાં સુધી આપણને અનુકૂળ એવું થયા કરે છે ત્યાં સુધી તે સંસારનું સ્વરૂપ વિચારી ત્યાગયોગ છે એવું પ્રાય હૃદયમાં આવું દુર્લભ છે. તે સંસારમાં જ્યારે ઘણા ઘણા પ્રતિકૂળ પ્રસંગોની પ્રાપ્તિ થાય છે તે વખતે પણ જીવને પ્રથમ તે ન ગમતો થઈ પછી વૈરાગ્ય આવે છે, પછી આત્મસાધનની કંઈ સૂઝ પડે છે અને પરમાત્મા શ્રી કૃષ્ણના વચન પ્રમાણે મુમુક્ષુ જીવને તે તે પ્રસંગો સુખદાયક માનવા ઘટે છે કે જે પ્રસંગને કારણે આત્મસાધન સૂજે છે. અમુક વખત સુધી અનુકૂળ પ્રસંગી સંસારમાં કદાપી સત્સંગનો જોગ થયો હોય તો પણ આ કાળમાં તે વડે વૈરાગ્યનું યથાસ્થિત વેદન થવું દુર્લભ છે. પણ ત્યાર પછી પ્રતિકૂળ પ્રતિકૂળ કોઈ કોઈ પ્રસંગ બન્યા કર્યા હોય તો તેને વિચારે તેને વિમાસણે સત્સંગ હિતકારક થઈ આવે છે એવું જાણી જે કંઈ પ્રતિકૂળ પ્રસંગની પ્રાપ્તિ થાય તે આત્મસાધનના કારણરૂપે માની સમાધિ રાખી ઉજાગર રહેવું કલ્પિત ભાવમાં કોઈ રીતે ભૂલ્યા જેવું નથી. એક આખું મનોવિજ્ઞાનનું સૂત્ર છે. મનોવિજ્ઞાન માણસનું મન કેવું ચંચળ છે અને કેવા સંકલ્પ વિકલ્પ કરે છે. આ મન જો વશ ન હોય અને મનનો વ્યાપાર એ સ્વતંત્રપણે મુક્તપણે સ્વચ્છંદપણે ચાલતો હોય તો શું સ્થિતિ બને? તો કૃપાળુદેવ કહે છે કે સંસારમાં જ્યાં સુધી આપણને અનુકૂળ એવું જ બન્યા કરતું હોય તો ત્યારે સંસારનું સ્વરૂપ વિચારીને આ ત્યાગ જોગ છે એવું હૃદયમાં આવવું બહુ દુર્લભ છે. આ સંસાર છોડવા જેવો છે, આ સંસારનો મોહ મૂકવા જેવો છે, આ સંસારની માયા ત્યજવા જેવી છે, આ સંગ જીવને હિતકારી નથી. આવું સામાન્ય રીતે જ્યાં સુધી એ બધા પ્રસંગોની ઘટમાળ અનુકૂળ ચાલ્યા કરે ત્યાં સુધી આવો વૈરાગ્ય ભાવ આવવો પ્રાયે દુષ્કર છે. આ સાયકોલોજી, આ મનોવિજ્ઞાન કે મનને ગમે એવો વેપાર ચાલે છે, મનની કોઈ તાલીમ નથી, મનની કોઈ કેળવણી નથી, મનનું કોઈ નિયંત્રણ નથી, મન ઉપર કોઈ અંકુશ નથી. વૈચારિક અંકુશ, તત્વનો અંકુશ એવું કંઈ નથી. તે સમયે આને તો અનુકૂળ બને ત્યાં સુધી આ ત્યાગવા જેવું છે અને એના ઉપરનો વૈરાગ્ય ભાવ આવે એ તો બહુ દુષ્કર છે. પણ ઘણા ઘણા પ્રતિકૂળ પ્રસંગોની પ્રાપ્તિ થાય તો પ્રથમ તો એ પ્રતિકૂળ પ્રસંગ જીવને ન ગમતા થાય પહેલા વહેલા, હજુ વૈરાગ્ય ન આવે. પ્રતિકૂળ પ્રસંગ ન ગમતો થઈ આવે પ્રથમ તો, અને પછી વૈરાગ્ય આવે. વૈરાગ્ય ક્યારે આવે? કે પ્રસંગને ટાળવા માટે પ્રયત્ન કરવામાં આવે છતાં એ ટળે નહીં, એના બધા જ ઉપાયો યોજવામાં આવે છતાં તે એકેય ઉપાય કારગત થાય નહીં, અને આ પ્રતિકૂળતા ચાલુ જ રહે અને એનું કારણ કોઈ ન પકડાય. અને પછી કોઈ કહે, જ્યારે કોઈ ઉપાય હાથમાં ન આવે ત્યારે કોઈ કહે કે ભાઈ કર્મ જ એવા છે, માય સ્ટાર્સ આર નોટ ફેવરિંગ મી. તો તને પેલા સ્ટાર્સ ન સમજાણા, બેડ લક પેલા ન ખ્યાલમાં આવ્યું, ફોર્ચ્યુન પેલા ખ્યાલમાં ન આવ્યું, ડેસ્ટિની પેલા ખ્યાલમાં ન આવી. આ બધું ડાપણ ક્યારે આવ્યું? કે પોતાની પાસે જેટલી જેટલી તાકાત હતી તે તાકાતથી પ્રતિકૂળ પ્રસંગને ન ગમતો થતો તો તેને દૂર કરવા માટે પ્રયત્ન કર્યા પૂરેપૂરા, અને પછી આ ભાઈ વાર્યા ન વર્યા પણ હાર્યા વર્યા. જો આ સાયકોલોજી, એ હારી જાય છે. આ જે કુદરતનો કાનૂન છે, કર્મ સિદ્ધાંતનો જે કાયદો છે, જેના ઉપર આખું જગત આ વ્યવસ્થિતપણે ચાલે છે, આખું જગત વ્યવસ્થિત ચાલે છે, અને એના ઉપર કોઈ આ જીવનું વશપણું છે નહીં, એ વશમાં રાખી શકે એમ નથી. એકેય સંજોગો, એકેય સંયોગો, એકેય સ્થિતિ પરિસ્થિતિ મનુષ્યના હાથની વાત નથી, જીવના હાથની વાત નથી. તો કેટલીક મર્યાદાઓ એ સ્વીકારે નહીં, કેમ કે હજુ જોઈએ તેવો બુદ્ધિનો વિકાસ નથી, અહંભાવમાં છે, અહંભાવથી રહિત નહીં, હજુ અહંભાવમાં છે. એને જે પોતાની સ્થિતિ પ્રાપ્ત થઈ છે એને કારણે એક અહમ જાગે છે કે હું કરી શકીશ, હું કરું, મારાથી થાય, હું ફેરવી નાખું, વિધિના લેખ પણ હું ફેરવી નાખું. તો ત્યાં સુધી એ અહંભાવ હોવાને કારણે એને પેલા તો આ ન ગમતું છે, ને ન ગમતું ટાળવા માટે સર્વપ્રથમ પ્રયાસ થાય, સ્વીકારવાનો પ્રયાસ પછી થાય, પેલા ન ગમતું ટાળવાનો પ્રયાસ નથી. જ્ઞાની પુરુષો કે છે કે ક્યારે આવું બન્યું કે પેલા સ્વીકારી લીધું, ટળવાનું તો ટળે, ન ટળવાનું તો ન ટળે. ખૂબ શાંતિથી વિચારવું, સંસારના પ્રસંગોમાં પ્રતિકૂળ પ્રસંગોની પ્રાપ્તિ થાય તો જ્ઞાની કે છે પેલા ન ગમતો થાય અને પછી વૈરાગ્ય આવે. આમાં એવું બને ખરું કે પેલા વૈરાગ્ય આવે પછી ગમતો હોય કે ન ગમતો? તો કે છે ના, પેલા તો એણે પોતાના બધા જ પ્રયત્નો જે કંઈ કરવાના છે તે, અને એ પ્રયત્નો કોઈ નિષ્પૃહ ભાવે કર્યા, અહમ ભાવે કર્યા. જો જ્ઞાની નિષ્પૃહ ભાવે, નિષ્કામ ભાવે કે ભાઈ જે છે એને તું આ રીતે કોઈ એવા પ્રયત્ન કર અને એને કારણે એમાંથી તું નીકળી જા, તો વાંધો નથી. પરંતુ અહંભાવથી થતા એ પ્રયત્નો નવા બંધનું કારણ થાય છે, એને અવિષમ પરિણામે વેદી લેતું. તો એ કહે છે કે તે નથી થતા પછી વૈરાગ્ય આવે છે, અને વૈરાગ્ય આવ્યા પછી આ પ્રક્રિયા થાય છે, આત્મ સાધનની કઈ સૂઝ પડે છે. જગતના પ્રાય જીવોની અંદર આત્મ સાધન કરવા માટે આત્માનું સુખ, આત્માનું હિત, આત્માનું કલ્યાણ, આત્માની મુક્તિ, આ બધી જ વિચારણા શરીર છોડીને આત્માથી શરૂ થઈ, શરીરનો વિચાર ત્યાં પૂર્ણ વિરામ થયો અને આત્મવિચારમાં જીવનો પ્રવેશ થયો, એ જ્યારે એને વૈરાગ્ય આવે ત્યારે થાય છે. શરીર ઉપર એટલા બધા વ્યાધિ હોય એટલે આપણે મોટામાં મોટા ડોક્ટરોને બોલાવી અને એના ઉપરનું જે કંઈ શરીરનું એ સંશોધન કરતા હોય તો એ ડોક્ટરને ખ્યાલ છે કે શરીર ક્યાં પૂરું થાય છે અને ચેતના ક્યાં પ્રારંભ થાય છે. ઈ તો શરીરના સપ્ત ધાતુ, હાડકા, માંસ, રુધિર, ચામડા, પછી એની અંદર બધી આગળ વધે તો એની નસ છે બધી, તે આર્ટરીઝ, વેઇન્સ, પછી ટીસ્યુઝ, પછી કોષ, કોશિકાઓ, એની અંદર 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 એના માઇક્રો ઉપર જતા જાય, માઇક્રો લેવલ. એ માઇક્રો લેવલ માઇક્રો સર્જરી, સ્કેનિંગ, MRI, એકદમ માઇક્રો MRI, તો અત્યારે લેટેસ્ટ નેનો આવી ગયું, નેનો ટેકનોલોજી. એને એક ખ્યાલ છે કે આમાં શરીર ક્યાં પૂરું થાય છે અને ચૈતન્ય ક્યાં શરૂ થાય છે. આ આધુનિક વિજ્ઞાનની 21મી સદીની અને ઇલેક્ટ્રોનિક અને એટોમિક એજની છેલ્લામાં છેલ્લી સંશોધનમાંથી પણ એક ખ્યાલ આવે છે કે આ સુખનો માર્ગ ક્યાંથી શરૂ થાય છે અને આ દુઃખની સમાપ્તિ ક્યાં થાય. એ જ્યારે થાકે છે, ભલભલા ડોક્ટરો જગતની અંદરના બહુ જ બહુમાન પામેલા એમ કે હવે તો ઈશ્વર બચાવે. કેમ? ઈશ્વર ક્યાંથી આવી ગયો? તમારા સાયન્સમાં ઈશ્વર છે? તમે તો કહો છો કે જે કંઈ છે બસ આ બધું છે, આ આમ થાય તો આમ થાય ને આમ થાય, પરફેક્ટ સાયન્સ છે. આ નથી તો એનું ઇમ્પરફેક્ટ હોય તો પરફેક્ટ કરવું, સુધારી નાખવું, બગડ્યું તો કાપી નાખવું. એમાં ઈશ્વર ક્યાંથી આવ્યો? તો છેલ્લે એમ કહે છે કે હવે દુવા કરો, દવા નહીં ચાલે. દુવા તમારી આ ફિઝિયોનોમીમાં છે, એનેટોમીમાં છે દુવા, તમારા મેડિકલ સાયન્સમાં છે દુવા. જ્ઞાની અહીંયા સમજાવે છે જીવને કે આ બધી જ પરિસ્થિતિ પછી આત્મસાધન સૂજે તો કે હવે એને થોડા કલાકો અથવા દિવસો બાકી છે અને કંઈક ધર્મ સંભળાવો, જીવનું કલ્યાણ થશે. કેના કલ્યાણની વાત આવી? હવે શરીરના કલ્યાણ હવે થઈ શકે એમ નથી. શરીરનું હવે બધું માંડી વાળ્યું, હવે આ બધું હંકેલી લીધું, કોથળો પેક કરી દીધો, સીવી લીધો, સીલિંગ કરી દીધું બોડીને, અને પછી કીધું કે તમારે લઈ જવું હોય તો નહીં. શું કામ? ઘરે હોય તો કઈ બે શબ્દો ધર્મના સાંભળશે અને તો કઈક કલ્યાણ. એટલે કલ્યાણ કોનું થશે? શરીરનું થશે કે જીવનું થશે? તો જીવનો ઉપચાર તો તે કર્યો જ નહીં ને અત્યાર સુધી, કરોડો ખાઈ ગયો તોય થયા જ નહીં. આત્મસાધન ક્યારે સૂજે? વૈરાગ્ય આવે. હવે આ સંસારમાં કોઈ સાહી, આ સંસાર અસાર છે, અશરણ છે, અનિત્ય છે, તૂટીની કોઈ બુટી નથી. આ પ્રકારના જુદા 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 અનેક પ્રકારના પ્રયોગો કર્યા પછી જ્યારે પોતાની અસહાયતા નિસહાયતા અનુભવે, જ્ઞાની કહે છે કે ત્યારે તને આત્મસાધનની સૂઝ પડે છે. પણ ભગવાન કહે છે કે ભાઈ, એના કરતા તો જીવનમાં એવા જ પ્રસંગોને સુખદાયક માનવા કે જે પ્રસંગને કારણે આત્મસાધન સૂજે છે. અમુક વખત સુધી અનુકૂળ પ્રસંગી સંસારમાં કદાપી સત્સંગનો જોગ થયો હોય તો પણ આ કાળમાં તે વડે વૈરાગ્યનું યથાસ્થિત વેદન થવું દુર્લભ છે. જે આગળ વાત કરી કે બરોબર છે સાહેબ, અમને અનુકૂળ થયું હતું એવું જ સંસારમાં બૈના કર્યું, એટલે તે સમયે અમને સંસારનું સ્વરૂપ વિચારીને ત્યાગ જોગ છે એવું લક્ષમાં આવ્યું નહીં. કારણ કે સત્સંગ નહોતો, કારણ કે સત્સંગ. હવે બીજી સિચ્યુએશન કૃપાળુદેવ કહે છે કે અમુક વખત સુધી અનુકૂળ પ્રસંગી સંસાર, બધું જ અનુકૂળ છે, કોઈ ચિંતા નથી, ખાવું પીવું રહેવું ઓઢવું ફરવું હરવું, બાળ બચ્ચા છોકરા, ઘર પરિવાર, ધંધો ધાપો, ઓફિસ, બધું બરોબર છે, અનુકૂળ પ્રસંગી સંસાર છે અને એમાં સત્સંગનો જોગ છે. એમાં સત્સંગનો જોગ છે તો પણ આ કાળમાં તે વડે વૈરાગ્યનું યથાસ્થિત વેદન થવું દુર્લભ છે. બધું જ બરાબર છે અને સત્સંગમાં આવતો હોય તો આ સત્સંગની વાત એને સ્પર્શે નહીં. એને આ સંસાર અનિત્ય છે એ સાંભળે પણ એ કેકી તો કીધા કરે, આપણે પરમેનન્ટ છીએ ને. આ સંસાર અસરણ છે એમ સાંભળે, માથું હલાવે અને હસે, ઓહો અસરણ છે, પણ સમજે કે મને તો બધું શરણભૂત છે, ડોક્ટર મારા ખિસ્સામાં, આપણી પાસે બધી વ્યવસ્થા છે જ. અસરણ છે તો સામે બેઠો છે પાટ ઉપર, એને અમને કઈ વાંધો આવે એમ, અમે તો પાસપોર્ટ બધા તૈયાર છે, બધાના ટિકિટો તૈયાર છે, કઈક બને એટલે કદાચ. ડોક્ટરને કહી દીધું છે તો બોમ્બે પહોંચી જાય, બોમ્બેમાં આવે તો વિદેશની અંદર. એને સંસાર શરણભૂત છેલ્લે સુધી લાગે. સંસારનો અનુકૂળ પ્રસંગી સંસાર હોય અને સત્સંગનો જોગ હોય તો પણ વૈરાગ્યનું યથાસ્થિત વેદન થવું દુર્લભ છે. જોયું સુખમાં સત્સંગની અંદરની મુશ્કેલી સમજાય છે? આપણે સુખી છીએ બધી રીતે અને હવે ધર્મ તો સોશિયલ સ્ટેટસ માટે કરવા આવ્યા છે કે કોક કાલ હવારે એમ કહે કે બધું છે પણ હારો ધર્મમાં કઈ હિંમત તો નથી, તો લે હવે એક ધર્મમાં જઈએ અને ત્યાં કંઈક પોઝિશન લઈ લઈએ એટલે કહેવાય કે હું આ જગ્યાએ ટ્રસ્ટી છું, પ્રમુખ છું, કારોબારીમાં છું. મજા આવે ને, કોઈને કોઈ ધર્મ સાથે જોડાય. અમે આ આશ્રમ સાથે જોડાયેલા છીએ, અમારું તો આ સ્થાન, અમારે એને બહુ હારાહારી. સુખમાં આ પણ એક વધારાનું ક્વોલિફિકેશન છે, મીઠું આકર્ષણ છે, મીઠાશ છે. કૃપાળુ દેવે લખ્યું છે કે મુમુક્ષુતામાં પણ મીઠાશ વેદાય છે. મુમુક્ષુ થયા પછી આવી મીઠાશ વેદાય, એટલે એ પણ એને માટે થઈને યોગ્યતા રોકાઈ રહી છે. લખ્યું 254 આ સુખની અલ્પ પણ સુખેચ્છા, આ લોકની એની યોગ્યતા રોકાઈ જાય છે. તો કે છે કે તેને વૈરાગ્યનું વેદન ન થાય. સુખી હોય અને સત્સંગમાં આવે તો સત્સંગમાંથી વૈરાગ્ય નિષ્પન્ન થાય એમ જ્ઞાનીઓ કે છે. સત્સંગનું મહત્વ શું? વૈરાગ્ય. સત્સંગની અંદર જો ભોગની અંદર દ્રઢતા થાય તો એ સત્સંગ કહેવાય. સત્સંગનો અર્થ શું? અસત પ્રત્યેનો વૈરાગ્ય અને સત પ્રત્યેની મૈત્રી. સત્યનો રંગ જીવને ચડે તે સત્સંગ. પણ અહીંયા કે છે કે સત્સંગમાં આવે છતાં પણ વૈરાગ્યનું વેદન ન થાય, ભોગનું વેદન થાય. એ સત્સંગમાં આવે અને કંઈ ચડાવવા થાય, બોલી બોલાય અને એની અંદર પોતાનું માન કસાઈની અંદર જબરજસ્ત લે, તો એની અંદર એને વેદન શેનું કર્યું? વૈરાગ્યનું કર્યું કે સાંસારિક ભાવોનું કર્યું? કસાઈનું વેદન કર્યું કે વૈરાગ્યનું વેદન કર્યું? મજા આવી ગયા, તો વટ પડી ગયો આપણો, જોઈ રહ્યા બધા. સારું, બહુ સરસ. તને વેદન થયું વૈરાગ્યનું. સત્સંગમાંથી વૈરાગ્યનું વેદન થવું જોઈએ કે સત્સંગમાંથી અહંકારની દ્રઢતા થવી જોઈએ? સત્સંગના પરિણામની અંદર ભોગ ઉપભોગની દ્રઢતા થવી જોઈએ કે વૈરાગ્યનું વેદન થવું જોઈએ? શેનું થાય? અસતની દ્રઢતા, સતની મૈત્રી કે અસતની મૈત્રી, સત્યનો રંગ કે અસતનો રંગ, શું ચડે? સત્સંગનું પરિણામ શું? સત્સંગની ફલશ્રુતિ શું? જીવને ખ્યાલમાં નથી. ક્યાં સુધી? અનુકૂળ પ્રસંગની સંસારમાં પ્રાપ્તિ થાય અને કદાપી સત્સંગનો જોગ બને તો પણ આ કાળમાં, આ કાળ એવો છે, આ કાળમાં તે વડે, સત્સંગ વડે વૈરાગ્યનું યથાસ્થિત વેદન થવું દુર્લભ છે. આ આપણી કમનસીબી. આપણે સત્સંગમાં આવીએ અને વૈરાગ્ય ભાવ જાગે નહીં. આપણા વિષય કષાયના ભોગ પરિણામ મંદ ન થાય તો સમજી લેવું સત્સંગ કારગત થતો નથી. સત્સંગ પછી સંસારના ભોગ ઉપભોગમાં જેવી લાલસા, જેવી તીવ્રતા, જેવી લોલુપ્તતા પહેલા હતી એવી જ છે અથવા એથી અધિક થાય તો સમજી લેવું કે સત્સંગ આપણા કલ્યાણનું કારણ બનતો નથી. સત્સંગ આપણને પરિણામી થતો નથી. સત્સંગની ફલશ્રુતિ વૈરાગ્ય છે, જ્ઞાનનું ફળ વિરતિ છે. સત્સંગ એ જીવને સત્યનું જ્ઞાન કરાવનાર સંયોગ છે અને એનું ફળ વિરતિમાં આવવું જોઈએ. જો સત્સંગ પછી અવિરતિમાં એ દ્રઢ થતો હોય તો સમજી લેવું કે સત્સંગ એને અત્યારે કારગત થતો નથી. આ કાળમાં જ્ઞાની કહે છે કે આમાં વૈરાગ્યનું વેદન થવું જોઈએ, દુર્લભ છે. અને એ સુખ પ્રસંગી, અનુકૂળ પ્રસંગી જીવનમાં છે અને સત્સંગના જોગમાં છે. એમાં પાસું પલટાયું ભાગ્યનું, કર્મનું પાસું પલટાયું. અને કે છે ત્યાર પછી પ્રતિકૂળ પ્રતિકૂળ કોઈ પ્રસંગ બન્યા જ કરે. 10 વર્ષ સુધી સત્સંગની આરાધના કરે અનુકૂળ સંસારમાં, વૈરાગ્ય તો આવ્યો જ ન હોય, અને પછી કર્મનું પાસું. સત્સંગ એમને એમ છે, સત્સંગ એ નહીં છે, સત્સંગના સાધનો એ નહીં છે, સત્સંગ કરાવનારા એ નહીં છે, અને આ ભાઈનું પાસું પલટાઈ જાય તો એને ત્યાં શું થાય? પ્રતિકૂળ પ્રતિકૂળ પ્રસંગો બન્યા જ કરે. તેઓ તેને વિચારે અને તેને વિમાસણે પછી વિચાર કરે તો કા વિચાર સાચો આવે ને કા વિચાર ખોટો આવે. આ જગતમાં ન્યાય જેવું કંઈ છે નહીં. ધર્મીના ઘરે જ ધામ, જાણે પોતે ધર્મી હોય ને એમ વાત કરે. ધર્મીના ઘરે જ અહીંયા તો ધર્મ કરે એને દુઃખ આવે. આ અનિતિ ને આ ભ્રષ્ટાચાર કરનાર કોઈ દુઃખી નથી, બધા ટેસડા કરે છે. લ્યો આ શીખો એ સંસંગમાંથી. આને અહીંયા આવીને બોધપાઠી ગ્રહણ કર્યો, વૈરાગ્યનું વેદન ગ્રહણ ન કર્યું, અનિતિ ને અધર્મની શ્રદ્ધાને દ્રઢ કરી, અસરે મિથ્યાત્વનું વેદન કર્યું અને પોષણ કરીને ગયો. 10 દાખલા લેતો હોય કે ઓલાય આમ કર્યું, ઓલાય આમ કર્યું, ઓલાય આમ કર્યું. એ ભલે ને કાળા બજાર કરે પણ કાયમો ને, એ દાણ ચોરી ભલે ને કરે પણ કઈનું, ભલે ને ટેક્સ ચોરી કરે પણ પૈસા તો કમાણો ને. લ્યો અરે ભાઈ, પણ એ વાત કરવા તું અહીંયા શું કામ આવસ? પ્રતિકૂળ પ્રતિકૂળ પ્રસંગો બન્યા કરે તેના વિચારે અને તેના વિમાસણે, જો વિમાસણ થાય પસ્તાવો થાય, પ્રાયશ્ચિત થાય, અંદરથી દુઃખી થાય. વિમાસણ કરવું એટલે અંદરથી જીવને એમ થાય કે આ કેમ આ બન્યું, મારા આવા જીવનની અંદર, નિષ્કલંક નિષ્પાપ જીવનની અંદર આવો કારમો ઉદય કેમ આવ્યો. જરૂર પૂર્વે કોઈ પાપ એવું કર્યું હશે કે પાછું વાળીને જોયું નહીં હોય.
પાપ અને પ્રાયશ્ચિત નો આ કેવો અજબ ચકરાવો, પાપ કરતા પાછું ન જોયું જાણે અનેરો લાવો. પાપ અને પ્રાયશ્ચિતનો આ કેવો અજબ ચકરાવો.
અને પાપ કરે છે પાછું વાળીને જોતું નથી. કોઈ એવું કર્મ બંધાઈ ગયું, આ વિમાસણ કરે ત્યારે એની ખ્યાલ આવે કે છેલ્લા 30-30 વર્ષથી આવી અનુકૂળ સંસારના પ્રસંગો હોવા છતાં આવો કારમો ઘા, આવો અશુભ ઉદય કેમ આવ્યો? જરૂર દોષ મારા કર્મનો છે. અને કૃપાળુ દેવનું વાક્ય યાદ આવે કે કર્મ અમે બાંધ્યા છે, દોષ અમારો છે. પોતાના સ્વદોષ ઉપર દ્રષ્ટિ આવે અને જગત ઉપર દ્રષ્ટિ ન ફરે, એ સત્સંગને દોષ ન આપે, ધર્મને દોષ ન આપે, એ સત ઉપર આરોપણ ન કરે કે સત મિથ્યા છે, એ વિચાર કરે. વિમાસણમાં આંતરિક વિચારણા છે કે જરૂર કોઈક એવું કૃત્ય મારા હાથે થઈ ગયું છે, જરૂર હું ક્યાંક ચૂક્યો છું સંસારના મોહપાશમાં, અજ્ઞાનથી, પ્રમાદથી, અહંકારથી ક્યાંક મેં એવું કોઈ કૃત્ય કર્યું, એ જમા પડ્યું તું, એની કાળ સ્થિતિ પરિપક્વ થઈ અને આજે ઉદયમાં આવ્યો છે. તે સમયે જો આધાર હોય, સારું છે હું સત્સંગમાં છું, આ વિમાસણ સારું છે કે સંસારના અનુકૂળ પ્રસંગે મને સત્સંગનો જોગ છે, એટલે આ પ્રતિકૂળ પ્રસંગ આવ્યો એમાંથી હવે હું પસાર થઈ જઈશ, વાંધો નહીં. જો સત્સંગનો જોગ ન હોત તો આ પ્રતિકૂળ પ્રસંગની અંદર હું ચોફાડ ઓઢીને રોવા બેસત, કંઈક ને દોષ દેત, ક્લેશ અને સંકલેશના પરિણામોમાં કંઈક સાથે દુશ્મનાવટ કરત, સગા સંબંધીઓ પણ એને વેરી જેવા લાગ્યો. જો સત્સંગનો જોગ ન હોય અને અનુકૂળ પ્રસંગી સંસાર હોય ને એમાં જો પ્રતિકૂળ પ્રસંગ બને તો આરોપણ થાય એકબીજા ઉપર, આ પગલાનો છે ને, આ આવ્યો એમાંથી થયું છે ને, આ જ્યારથી આવ્યો ઘરમાં પગ દીધો ત્યારથી આ બધું આપણી દશા બેઠી જ, આ બધા તત્વજ્ઞાન એને સૂજે. પાપ બુદ્ધિ ક્યાં લઈ જાય જીવને એની કોઈ સીમા નથી હો. સત્સંગનો જોગ નહીં હોય ત્યારે જીવ પ્રતિકૂળ પ્રસંગને પચાવી નહીં શકે, એનું પૃથક્કરણ નહીં કરી શકે અને એમાં પોતાના સ્વદોષ ઉપર નહીં આવી શકે. એને આખી દુનિયા પોતાનો વેરી અને દુશ્મન દેખાશે. દ્વેષ ભાવ, ક્લેશ ભાવ, સંકલેશની અંદર એવો તપતો હશે, એની નજીક આવનારો પણ દાઈજા વિના રહે. આ માઠા પરિણામ સતત ચાલ્યા કરશે જ્યાં સુધી જીવને સાચા સત્સંગનો જોગ નહીં થાય ત્યાં સુધી. પણ અહીંયા તો કૃપાળુદેવ કહે છે બહુ સારું થયું છે, કે અનુકૂળ પ્રસંગી સંસારમાં એને સત્સંગનો જોગ થયો છે અને ત્યાર પછી ભલે એને ત્યારે વૈરાગ્ય આવ્યો નથી પણ પછી પ્રતિકૂળ પ્રસંગ બન્યા કરે છે ત્યારે એને વિમાસણ થાય છે. વિમાસણ એટલે પસ્તાવા યુક્ત, પશ્ચાતાપ યુક્ત વિચારણા, આંતરિક વિચારણા. એ વિમાસણ કોઈ સાથે નથી કરતો, સ્વ સાથે કરે છે. એ બધી જ પરિસ્થિતિમાંથી પોતે પોતાના ઉપર કહે છે કે હું આમાં ક્યાં દોષી છું, વેર આઈ એમ. આ સાચો વિચારણાનો માર્ગ. કોઈ એવો પ્રસંગ મહિનો તો તરત વિચાર કરે કે આમાં હું ક્યાં છું, જરૂર કોઈને કોઈ મારું આમાં દોષ આ કારણભૂત થયો છે, નિમિત્તભૂત થયો છે. વિમાસણ એને સત્સંગ હિતકારક થઈ આવે છે. જુઓ સત્સંગ કેવો લાગ્યો, સારું છે. અનુકૂળ પ્રસંગમાં હું સત્સંગ સાથે જોડાયેલો હતો એટલે પ્રતિકૂળ પ્રસંગની પ્રાપ્તિ થઈ, તો તે સમયે વિમાસણ થયું. આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાનના પરિણામ નહીં, વિમાસણ અંતર વિચારણા થઈ, સ્વકેન્દ્રિત થઈ, સ્વદોષ દર્શનનો ભાવ આવ્યો, પ્રક્રિયા જુદી જ જાગી, જગત તરફ નહીં સ્વ તરફ અંતર્મુખ થયો. જરૂર કંઈક મારા પાપનો ઉદય છે અને મેં કંઈક ક્યારેક કોઈને કોઈ પ્રકારની કંઈ ભૂલ કરી છું, કાં તો પ્રભુની આજ્ઞાથી વિમુખ ચાલ્યો છું, કાં કોઈ ગુરુ આજ્ઞાથી વિરુદ્ધ ચાલ્યો છું, નહીં તો આ દશા કોઈ નહીં. આમ વિચાર કરે ત્યારે એને સત્સંગ હિતકારક થાય, સારું હિતકારક થઈ આવે છે. એમ જાણીને પ્રતિકૂળ પ્રસંગની પ્રાપ્તિ થાય તે આત્મસાધનના કારણરૂપે માનીને જો આવી વિચારણા પ્રગટે તો આ પ્રતિકૂળ પ્રસંગ શું થયો, એના જીવનમાં હિતકારક થયો, આત્મસાધનનું કારણ બન્યો. અનુકૂળ પ્રસંગ સત્સંગ હોવા છતાં વૈરાગ્યનું વેદન થતું નહોતું એટલે આત્મસાધનને માટે હિતકારી થતો નહોતો. હવે એ પ્રતિકૂળ પ્રસંગ એને આત્મસાધનના કારણરૂપે માને છે કે સારું થયું હવે સમાધિ રાખે છે. સત્સંગ ચાલુ જ રહે છે, સત્સંગમાંથી વૈરાગ્યનું વેદન થયા કરે છે અને એ વૈરાગ્યમાંથી એને સતસુખની પોતાની જાગૃતિ આવે છે કે સાચું સુખ એ તો મારા પરિણામનું સુખ છે. જીવના આત્માની સમાધિનું સુખ એ સાચું સુખ છે, સંકલ્પ વિકલ્પ એ સુખના કારણો નથી, આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન એ સુખના કારણો નથી. ક્લેશ સંકલેશ એ જીવને શાંતિ આપી શકે નહીં, ગમે તેટલા ચતુરાઈ ભર્યા હોય અને ગમે તેટલો ઇન્ટેલિજન્ટ હોય, એ ઇન્ટેલેક્ચ્યુઅલ એનાલિસિસ વિલ લીડ હિમ નો વેર બટ ટુ ડિઝાસ્ટર. એ જાજો ડાયો થશે એમ વધારે મરવાનો છે. તે વખતે એની આ અનુભૂતિ છે, સ્વસંવેદન અને સત્સંગથી પરમ તત્વ સાથેનું જોડાણ. જો આવી અંતર્મુખતા અને સ્વ પ્રત્યે, સ્વદ્રવ્ય પ્રત્યે, સ્વસ્વભાવ પ્રત્યે જીવ સન્મુખ થાય છે, જબરજસ્ત આ પ્રક્રિયા, જબરજસ્ત પ્રક્રિયા છે. બહારની પ્રક્રિયા શું છે, પ્રતિકૂળતા પ્રાપ્ત થઈ, એવો આઘાત આવ્યો છે જીવનની અંદર, એવું દુઃખ, એવી આપત્તિ, એવી વિપદા આવી છે કે સામાન્ય કોઈ એમ કે અરે રે આવા જીવોને આવો પ્રસંગ એવું બન્યું છે અને સામે આ સંભાળી લીધી છે આણે પોતાની બાજી. આ સમજે છે કે મારો જ આત્મા મારા જ શુભ અને અશુભનો ભોગતા છે, માટે એને હવે સત્સંગને હિતકારક યાત્રા માનીને એ સમાધિમાં જાય છે. સમાધિ એ આંતરિક અવસ્થા છે, બાહ્ય નથી. સમાધિ બહાર કોઈ બહાર આવીને આવીને કોઈ આવીને બે ચાર શબ્દો કે એનાથી સમાધિ મળે નહીં. એ સમાધિવાળો તો છે ને એ તીર્થે તીર્થમાં જાય અને બાવે બાવાને પકડે, બધાના ચરણ પકડે. એ પોતે જ્યારે સ્વની અંદર સ્થિર થાય અને સત્સંગમાંથી મળેલું તત્વ વૈરાગ્યનું યથાસ્થિત વેદન થાય એને, અને જ્યારે વૈરાગ્યનું વેદન થાય સંસારના ત્યારે એને આ બધા કારણો એ દુઃખના કારણો નથી લાગતા, એને એમ લાગે છે કે આ તો મારું ભૂલ થઈ છે, એનું પરિણામ છે, આ તો કારણ નથી. ધીઝ આર નોટ ધ કોઝ બટ ધ રિઝલ્ટ. બસ દ્રષ્ટિ હટી ગઈ અને પોતે સ્વપરિણામી થયો. સત્સંગને હિતકારક માને છે અને હવે એને કારણરૂપે માનીને સમાધિ રાખીને ઉજાગર રહેવું. બસ હવે સત્સંગની અંદર ઉજાગર રહેવું એટલે સદાય જાગૃત રહેવું, સદાય જાગૃત. બહારની પરિસ્થિતિ હવે અનુકૂળ થાય કે પ્રતિકૂળ થાય, હર્ષના આંચકા આવે કે શોકના ધક્કા આવે, એ બંનેને પચાવે. એબ્સોર્બિંગ, મોટા વાહનની અંદર શોક એબ્સોર્બર, મોટા રેલવેની અંદર શોક એબ્સોર્બર, ગમે તેવા રસ્તા આવે અને ગમે તેવી વાહનની ગતિને કારણે ઊંચું નીચું થાય, પણ તમને જરાય આંચકો લાગે એમ આ સંસ્કારમાં હર્ષના હિલોળા આવે, હર્ષના હિલોળા, હિંચકા નાખે લોકો આવીને, એક જણાવીને એક હિંચકો નાખી જાય અમારો દીકરો, આપણને પતી ગયું, શાંત દોરીએ તો બીજું આવીને પછાડતો જાય. અરે હર્ષ શોકના હિંચકામાંથી તું તારી જાતને સંભાળ. અને ત્યારે કે છે કે તું ઉજાગર રહે, જાગૃત રહે, તો તારામાં સ્થિર છો. એટલે આવા હર્ષ અને શોકના આઘાત અને પ્રત્યાઘાત એને તું ખમી શકે છે, એવું તારું બેલેન્સ છે ઇન્ટરનલ. એવી શોક એબ્સોર્બિંગ સ્થિતિ સત્સંગથી આવે છે. સત્સંગની અંદર એણે સંસારના સ્વરૂપનું યથાસ્થિત જાણકારી મેળવવાને કારણે એને એના વૈરાગ્યનું વેદન છે, એટલે હવે એમાં પ્રતિકૂળ પ્રસંગ બને તો એને આંચકો લાગતો નથી, એ ખમી જાય છે. કોઈ દુઃખ આવે અને એને ખમી જવું બહુ મોટી વાત છે. ગાંધીજી લખે કે મારી માં ગુજરી ગયા, એ સમાચાર એને ત્યાં લંડનમાં તો આપ્યા નહોતા, ઇંગ્લેન્ડમાં, કારણ કે ગાંધી ખમી શકે એમ નહોતા, કેમકે વિદેશ જવામાં જો કોઈએ મદદ કરી હોય ને કોઈએ મોકલા હોય તો એ માએ મોકલા, અને અટકાવનાર પણ જો કોઈ પરિબળ હોત તો એ માં જ હોત. એટલે એને સમાચાર ન આપ્યા અને બધાએ ભેગા થઈને એને કહ્યું કે આને સમાચાર ક્યારે આપવા, તો કોઈ પ્રબુદ્ધ પુરુષની હાજરીમાં આપો. જો એડવોકેટ બેરિસ્ટર થઈને લંડન વિલાયતથી આવ્યો છે, એને પણ એની માં મરી ગઈ છે, એ તો શાશ્વત નિયમ છે જગતનો, જૈનમાં તે મરે, પણ છતાં એ વાત કોની રૂબરૂમાં કેવી? સત્સંગની રૂબરૂમાં. અને જીવતો જાગતો સત્સંગ શ્રીમદ રાજચંદ્રના રૂપમાં, એ સત્સંગરૂપ પુરુષની વિદ્યમાનતામાં ગાંધીને બોલાવ્યા. ગાંધી જેદી આવવાના હતા ડોક્ટર પ્રાણજીવન દાસના ઘરે, ત્યારે આ બધા સંબંધીઓએ કૃપાળુ દેવને દુકાન ઉપરથી એ પ્રાણજીવન દાસના ઘરે ઉપસ્થિત રાખ્યા અને કહ્યું કે સાહેબ, આ ગાંધીને અમારે એની માં મરી ગઈ છે કહેવાનું છે. ગાંધીજીએ આત્મકથામાં લખ્યું છે સત્યના પ્રયોગમાં કે રાયચંદભાઈની ઉપસ્થિતિના કારણે મારી માના સમાચાર આવ્યા અને દુઃખ અને આઘાત હું ખમી ગયો. આઘાત હું ખમી ગયો, નહીં તો ખબર નહીં શું કરતી. જીવનની અંદર સત્સંગ એ આવી જીવનની જે વાસ્તવિકતાઓ છે, સુખ દુઃખ અનુકૂળતા પ્રતિકૂળતા, આ બધી સંસારની વિચિત્રતા છે, આપણા વશમાં નથી, આપણા નિયંત્રણમાં નથી, આપણને આધીન નથી, આપણી ઈચ્છા પ્રમાણે જગત ચાલતું નથી, અને લગભગ પ્રાય બધું બનતું હોય છે આપણી ઈચ્છાથી વિપરીત જ બનતું હોય છે. આપણે ધાર્યું હોય કંઈ થાય કંઈ, આપણી અપેક્ષા પ્રમાણે જગત ચાલી ન શકે. આખા જગતના જીવો શુભાશુભ કર્મના સિદ્ધાંત ઉપર ચાલે છે અને એ કર્મ સિદ્ધાંત, એમાં કોઈ વ્યક્તિનું કંઈ ચાલતું નથી. જૈન શાસન તો એમ કહે કે શક્રેન્દ્ર નાગેન્દ્ર ઇન્દ્ર ચંદ્ર જિનેન્દ્ર કોઈનું ન આવે. આટલી બધી પ્રભુસત્તા, કર્મ સિદ્ધાંત એટલે કે વસ્તુના સ્વભાવની મૂકી છે, ધર્મની મૂકી છે, પૂતગળનો પૂતગળનો સ્વભાવ છે, ચૈતન્યનો ચૈતન્યનો સ્વભાવ છે, અને કર્મ સ્વભાવે પરિણમે થાય ભોગથી. એ કર્મ એ સ્વભાવથી બંધાયું છે. જીવના ભાવનું નિમિત્ત પામીને પૂતગળ પરમાણુ હોય એક વિશેષ પ્રકારની રચનામાં બંધાણા છે, વિશેષ અનુભાગ લઈને બંધાણા છે. હવે જો એ ઉદયાવલીમાં આવ્યા છે તો એના વિપાક સમયે એનું પરિણામ આપશે જ, એવી રચના થશે જ. સંસારનું એ સ્વરૂપ એની આસપાસ ગોઠવાઈ જશે અને તે સમયે જીવે એને માત્ર સાક્ષી તરીકે જો જોઈ શકે તો બરોબર છે. આવો સિદ્ધાંત, સંસારને ખમી જવો. સંસારને આ સત્સંગનું મોટું ફળ છે. સત્સંગમાંથી સમજ જો કેળવાય, બુદ્ધિવાદ ઉપર ક્યારેય સત્સંગને લેશો નહીં કે આ પત્રમાં શું કીધું ને આને કેમ સમજાવ્યું ને આને કેવો દાખલો દીધો ને આને કેટલા રેફરન્સ આપ્યા, જે આપ્યા એ આપ્યા, આપણી સમજણમાં શું ફેર થયો. આપણને સત્ય એનું શ્રદ્ધાન કેટલું થયું. વાત પકડમાં આવે એકવાર જો શ્રદ્ધાન બેસી જાય એ ખસતું નથી. તર્ક ભૂલાઈ જાય, દાખલા ભૂલાઈ જાય, શૈલી ભૂલાઈ જાય, શબ્દો ભૂલાઈ જાય, ભાવ પકડાઈ જાય. એ ભાવ એવો સ્થિર થઈ જાય જીવનભર સુધી એ આપણું સંબલ બને. સત્સંગમાં પ્રાપ્ત કરેલો ભાવ એનું વેદન થયું છે આત્માને, સંસારનું યથાસ્થિત વેદન થયું છે, માટે સંસાર પ્રત્યે હવે કોઈ અપેક્ષા નથી કે મારા સુખનું, મારા કલ્યાણનું, મારી મુક્તિનું, મારા મંગલનું કારણ બને, તો કઈ શ્રદ્ધા છે જ નહીં, કોઈ દી માયનું જ નથી, એ થાય જ નહીં. બહુ સારા દિવસો તમારા આવ્યા, ભલે આવ્યા, એ કોઈ મારા કલ્યાણનું કારણ આવ્યા છે, ભાઈ એ દિન ભી ચલા જાયગા, દુઃખ કા હોગા તો ભી જાયગા ઓર સુખ કા હોગા તો ભી જાય. ઓલા ફકીર અને રાજાની વાર્તા જેવું છે, માદળીયું બાંધ્યું હોય અને પેલા કીધું કે તું રાજા છો તો આ દિવસો પણ ચાલ્યા જશે, અને ઓલો જંગલમાં ગયો ભૂખે મરે છે, તાવી જ ખોલ્યું તો પાછું એ જ વાંચ્યું કે આ દિવસો પણ ચાલ્યા જશે. બસ આવો સંસાર ચાલ્યા જ જશે. જે દી સંસારનો તારો સંગ છૂટી જશે તે દિવસે પૂર્ણ સુખની અનુભૂતિ છે, તું તારા સ્વરૂપમાં સ્થિર થઈશ. આ સત્સંગની ફલશ્રુતિ છે. સંસારના વૈરાગ્યનું યથાસ્થિતિ વેદન થવું, જ્ઞાની કે છે કે નહીં થાય અનુકૂળ પ્રસંગની અંદર, પણ કોઈ પ્રતિકૂળ પ્રસંગ બને અને જો સત્સંગનું જોર હોય તો વિમાસણ થશે, અને વિમાસણમાંથી આ ભાવ આવશે, સત્સંગ હિતકારી થશે. હવે સત્સંગે એનું પરિણામ આપ્યું છે, એને યથાસ્થિત વેદન થયું એટલે એને આત્મસાધનનું કારણ માની અને સમાધિ રાખે ઉજાગર રહેવું, કલ્પિત ભાવમાં કોઈ રીતે ભૂલ્યા જેવું નથી. કેટલી જબરજસ્ત વાત, કૃપાળુ દેવની શૈલી ક્યાંથી ક્યાં લઈ જાય છે આપણને. આ બધી વાત કરી દીધો, છેલ્લે એક જ એવું સરસ સૂત્ર કહી દઈએ. આપણે આપણા ડાપડથી ઘણું માયનું હોય તેને કહી દીધું કે આ બધું અમે આ કહ્યું છે, છતાંય તું ધ્યાન રાખજે. કલ્પિત ભાવમાં ભૂલ્યા જેવું નથી, કલ્પનામાં રહેતો નહીં. આ જે બધી વાત કરી છે, ઘણી વાર આપણે સંતોને સાંભળીએ, જ્ઞાનીઓને સાંભળીએ, બધું જ કરીએ, છતાં આપણે ક્યાં હોય? આપણે કલ્પનામાં. આપણે બધું જ સાંભળ્યું હોય છતાં આપણે હોય ક્યાં? આ જ્ઞાની એવો ધક્કો માર્યો છે લે કે કલ્પિત ભાવમાં રહેશો નહીં, કલ્પિત ભાવમાં ભૂલ્યા જેવું નથી, કોઈ રીતે ભૂલ્યા જેવું નથી. તમે કલ્પિત ભાવમાં જશો નહીં, અમે જે કહીએ છીએ તે આ સત છે. સત ભાવમાં રહેવાનો પ્રયત્ન કરજો, ન થાય તો પુનઃ કરજો, પણ કલ્પિત ભાવની અંદર ભૂલશો નહીં. તમારી મતે કલ્પનામાં ચાલ્યા જતા નહીં, આજે નહીં સમજાય, અત્યારે નહીં સમજાય, કઈ વાંધો નહીં, ડિપોઝિટ રાખજો, પણ એનો નકાર નહીં કરતા, ડોન્ટ રિજેક્ટ, કીપ ઇટ. જ્યારે જ્યારે કઈ એવો પ્રસંગ આવે ત્યારે એ વાતને વિચારજો, જરૂર એ પ્રકાશ આપશે. જ્ઞાનીના તત્વની વિચારણા જેમ જેમ સૂક્ષ્મ પ્રચારે થાય, ઊંડી રીતે થાય, તેમ શું થાય? સ્વરૂપનો. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો કરશે જ, પ્રકાશ જ કરશે. એનાથી અંધકાર કોઈ દિવસ થાય નહીં. પ્રક્રિયા નથી થઈ આપણી, સૂક્ષ્મ વિચાર કર્યો નથી, ઊંડા ઉતર્યા નથી, એટલે અંધકાર છે. પણ અંધકારને ટાળવા માટે બીજો કોઈ ઉપાય નથી. પ્રકાશ થાય એ ચિનગારી વિના ન થાય, સત વિના ન થાય. જ્ઞાનીના શબ્દો, જ્ઞાનીના વિચાર સત છે. જો એ અંદર લાગી ગયો તો આપણું કોળિયું તો બુઝેલો દીવો છે, પણ એની પ્રગટ દીવો છે. એક સ્પર્શ થઈ ગયો એક વાર તો આપણો દીવો પ્રગટ થયા વિના રહેશે. પત્ર અહીંયા પૂરો થાય છે. પત્રાંક 448, મુંબઈ વૈશાખ વદ નોમ 1949. શ્રી મહાવીર દેવને ગૌતમ આદિ મુનિજન એમ પૂછતા હતા કે હે પૂજ્ય, માહણ, શ્રમણ, ભિક્ષુ અને નિર્ગ્રંથ એ ચાર શબ્દનો અર્થ શું છે તે અમને કહો. તે અર્થ ત્યાર પછી શ્રી તીર્થંકર વિસ્તારથી કહેતા હતા. ઘણા પ્રકારની વિતરાગ અવસ્થાઓ તે ચારની અનુક્રમે વિશેષથી વિશેષ કરી કહેતા હતા અને એમ તે શબ્દનો અર્થ શિષ્યો ધારતા હતા. આ તો આપણને લઈ ગયા ક્યાં કૃપાળુ દેવ. મહાવીર અને ગૌતમ વિચરી રહ્યા છે. ભગવાન મહાવીર એનો શિષ્ય સમુદાય, ગણધર અને ગણધરનો શિષ્ય સમુદાય, એનો આ સાક્ષી આ કડે આવી ગયો. જુઓ આ જાતિસ્મરણ જ્ઞાન, અનુભવ ગમ્ય જ્ઞાન કીધું એને, લખ્યું છે 64માં કે સ્મૃતિજન્ય નથી, અનુભવજન્ય છે. એ અનુભવ જ્ઞાન છે અમારું. એટલે જાણી રૂબરૂ વાત થતી હોય અને આપણને કે છે, આ મહિલા જાય છે અને ગૌતમ પૂછે છે. મહાવીર દેવને ગૌતમ આદિ મુનિજન પૂછતા હતા. પછી કેમ છું આમ સાચે પૂછે? હે પૂજ્ય, માહણ, શ્રમણ, ભિક્ષુ અને નિર્ગ્રંથ આ ચાર શબ્દનો અર્થ શું છે? આપણે તો બધું ઓળખું છે, પણ અહીંયા કે છે કૃપાળુ દેવ કે ત્યારે તીર્થંકર એને વિસ્તારથી કહેતા હતા. અને એક એકની ચડિયાતી દશા, એક એકથી દશા ઉત્તરોત્તર આત્મવિકાસની અવસ્થાઓ કેવી કેવી છે એ સમજાવતા હતા મુનિઓને. આ બધા કોણ સાથે હતા? ગૌતમ કોણ હતા? ગણધર. કેટલા જ્ઞાનના ધણી હતા? ચાર જ્ઞાનના. એને નહીં ખબર માહણ એટલે શું ને શ્રમણ એટલે શું, આપણને બધી ખબર જો. ભિક્ષુ એટલે શું, નિર્ગ્રંથ એટલે શું? અરે આ જ્ઞાનીના સત્સંગના રહસ્ય જયારે વિચારીએ કે આવો ચાર જ્ઞાનનો ધણી પણ પ્રભાવ પ્રભુ પાસે હું કંઈ જાણતો નથી એવા અતિ વિનમ્ર ભાવથી 36,000 પ્રશ્ન પૂછે કે સાહેબ દર્શન કરવાથી શું લાભ થાય, પ્રતિક્રમણ કરવાથી શું લાભ થાય, તપ શા માટે કરવું પડે, સાહેબ વિનય સાચવવો જરૂરી ખરો? આવા પ્રશ્નો 36,000 પ્રશ્નો ઉત્તરાધ્યાયન સૂત્રની અંદર, પેલા ભગવતી સૂત્રની અંદર ગૌતમ પૃચ્છા એ કરીને મૂક્યા છે. ગૌતમના શ્રીમુખે મૂકી અને પ્રભુએ એના સમાધાન આપ્યા. દયા સુખામ પાડવી, અહિંસા કોને કહેવાય, ભિક્ષુના આચાર શું, આવા આપણા બધા પ્રશ્નો છે. અને એ પ્રશ્નો આપણે બધે ગમે ત્યાં બોલ્યા કરીએ છીએ, પણ કોઈ દી એ પુસ્તક લઈને બેસીએ અને એ વાંચીએ તો ગૌતમ પૂછતા તને મહાવીર જવાબ દે છે તો વાતનો કંઈક મેળ બેસે. અદભુત. તો અહીંયા પણ કહે છે કે વિસ્તારથી કહેતા હતા અને ઘણા પ્રકારની વિતરાગ અવસ્થાઓ તે ચારની અનુક્રમે વિશેષથી વિશેષ કરીને કહેતા હતા. માણથી શ્રમણ ચડે, શ્રમણથી ભિક્ષુ ચડે અને ભિક્ષુથી નિર્ગ્રંથ ચડે. એ બધી જ ક્રમ વિતરાગી અવસ્થાનો ક્રમ છે. એટલે એનું સૂત્ર શું છે? વિતરાગતા. આખા માર્ગનું સૂત્ર વિતરાગતા. મુનિ ધર્મનો આધાર વિતરાગતા. પંચ પરમષ્ટિનો પ્રારંભ વિતરાગતા. આ માર્ગ જ વિતરાગતાનો છે. વિતરાગતાના અંશથી વિતરાગતાની પૂર્ણતા. દેહ છતાં મનુષ્ય પૂર્ણ વિતરાગ, શબ્દો મૂકો કૃપાળુ દેવે, પૂર્ણ વિતરાગ. વિતરાગતામાં આ ઉત્તરોત્તર એની અવસ્થા છે, આ નિર્ગ્રંથ એની છેલ્લી અવસ્થા છે. બધી જ ગ્રંથિઓ બહારની અને અંતરની અભ્યંતર બધી ગ્રંથિનો છેદન ભેદન કરતા જાય આ વિતરાગતાની છે. નિર્ગ્રંથની ઘણી દશાઓ કહેતા આ નિર્ગ્રંથની ઉત્કૃષ્ટ અવસ્થા, એની પછી કેટલીય દશાઓ ભગવાન મહાવીર ગૌતમ આદિ મુનિજનોને કહેતા, એમાં એક આત્મવાદ પ્રાપ્ત એવો શબ્દ તે નિર્ગ્રંથનો તીર્થંકર કહેતા હતા. એમાં એક શબ્દ કૃપાળુદેવને યાદ છે એટલે મૂક્યો છે કે નિર્ગ્રંથની અંદર એક શબ્દ કે આત્મવાદ પ્રાપ્ત છે. કોણ? નિર્ગ્રંથ. એવો એક શબ્દ વાપરતા હતા. એ શબ્દનો અર્થ ભગવાનની દેશનાના પછી જે આગમો લખાયા અને એ આગમોના રહસ્યો જનસામાન્ય સમજી શકે એટલા માટે ગીતાર્થ આચાર્યોએ એને સૂત્રબદ્ધ કર્યા અને એને વિવરણ આપ્યા, એના ભાષ્ય લખ્યા, એની ટીકાઓ લખી, એની ચૂર્ણીઓ લખી. એમાં શિલંગા આચાર્ય નામના એક આચાર્યએ આ આત્મવાદ પ્રાપ્ત શબ્દનો અર્થ લખ્યો છે. એ અહીંયા કૃપાળુદેવ ઉલ્લેખ કરીને કહે છે કે ભગવાન કહેતા હતા જે કે નિર્ગ્રંથ છે એ આત્મવાદ પ્રાપ્ત છે, આવો પુરુષ છે. તો આત્મવાદ પ્રાપ્તનો અર્થ ત્યાર પછી પરંપરાએ થયેલા શિલંગાચાર્ય નામના ગીતાર્થ આચાર્ય ભગવંતે એ પોતે આત્મવાદ પ્રાપ્તનો શબ્દનો અર્થ જે કર્યો છે એ કેવો કર્યો છે? તો કે છે, ઉપયોગ છે લક્ષણ જેનું. એક એક વસ્તુને સમજવા પ્રયત્ન કરીએ. આત્માની વાત, આત્મવાદ પ્રાપ્ત એટલે આવું આત્માને જાણનાર. ઉપયોગ છે લક્ષણ જેનું, અસંખ્ય પ્રદેશી સંકોચ વિકાસનું ભાજન, પોતાના કરેલા કર્મનો ભોગતા, વ્યવસ્થાએ કરી દ્રવ્ય પર્યાય રૂપ, નિત્ય અનિત્ય આદિ અનંત ધર્માત્મક એવા આત્માને જાણનાર. આત્મવાદ પ્રાપ્ત એટલે આત્માને જાણનાર. તો જેવો તેવો આત્મા, મતિ કલ્પનાનો આત્મા, હું દેહ નથી પણ આત્મા છું. તો કેટલાય તો નામ રાખે પોતાનું, લે આત્મા રામ, એટલે આત્મા થઈ ગયો. તું આત્માને જાણનાર યથાસ્થિત જેવો આત્મા, તીર્થંકરો એ સ્વયં આત્મરૂપે થયા છે, આત્મસ્થ રૂપે જોયો છે, જાણ્યો છે, વેદનથી અનુભવ્યો છે એવું આત્મ સ્વરૂપ. તો કે એ જે સ્વરૂપ છે તે આત્માનું સ્વરૂપ છે. કેવું છે? એના લે ઉપયોગ છે લક્ષણ જેનું. આ પેલું એનું લક્ષણ, ઉપયોગી સદા અવિનાશ. હું એક શુદ્ધ સદા અરૂપી જ્ઞાન દર્શનમય ખરે. સદા ઉપયોગી, એક સમય એવો નથી કે આ આત્મા ઉપયોગ વિનાનો કેવળ જળ કુટસ્થ હોય. કેવળ જળ કુટસ્થ, જેમ આ પદાર્થ છે ઉપયોગ વિનાનો છે. કોઈ કાળે કોઈ સમયે આના ગમે તેટલા રૂપાંતર થાય, પર્યાયાંતર થાય, આના સ્વરૂપો જેટલા બદલવા એટલા બદલો, આમાં ઉપયોગ નામની કોઈ ચીજ હોવી સંભવિત નથી. કારણ કે આ પુદ્ગલ પરમાણુનો બનેલું છે, એમાં ઉપયોગ એનું લક્ષણ નથી. અને કોઈ જીવ હોય, નાનો હોય, નિગોદમાં હોય, એકેન્દ્રિય હોય, પૃથ્વી કાય, અપકાય, તેવું કાય, વાવું કાય, કોઈ પણ અવસ્થામાં હોય, કોઈ પણ યોનિને વિશે, કોઈ પણ ગતિને વિશે, તો પણ ત્યાં ઉપયોગવંત છે, છે અને છે. એ એના સંગનો અનુભવ કરે છે, એ બહારની પરિસ્થિતિનો અનુભવ કરે છે, એ સુખ દુઃખના કારણોનો અનુભવ કરે છે, એને તે સમયની પરિસ્થિતિનું વેદન થાય થાયને થાય, એને વેદન છે. એને સમાધિ ને અસમાધિ, પણ અસમાધિનું જ પ્રાય હોય, અજ્ઞાન છે એટલે અસમાધિ. તો અજ્ઞાનજન્ય પણ જેટલું છે એટલું વેદન છે, આનામાં અજ્ઞાન છે, જળમાં અજ્ઞાન છે. પણ આ અજ્ઞાન ને વેદન શું છે? કાંઈ નથી. ખોટું વેદન છે ને? ખોટું નથી, વેદન જ નથી. વેદકતા એકનું લક્ષણ છે જીવનું. સમતા રમતા ઉરધકતા, જ્ઞાયકતા, સુખભાસ, વેદકતા, ચૈતન્યતા. અરે વેદકતા એ તો જીવનું લક્ષણ છે. વેદન અજ્ઞાનીને થાય એવું નહીં, અજ્ઞાની તો જડ પણ અજ્ઞાન છે. પણ અહીંયા જ્યારે જૈન દર્શનમાં જ્ઞાન અને અજ્ઞાનની વાત મૂકી છે ત્યારે અપેક્ષાથી મૂકી છે. જ્ઞાનનો અભાવ એ અજ્ઞાન નહીં, જ્ઞાનનો અભાવ એ અજ્ઞાન નહીં, પરંતુ જ્ઞાનનો વિપરીતપણું તે અજ્ઞાન. એટલે સમ્યક દર્શન વિનાનું જ્ઞાન તે અજ્ઞાન, અને સંકિત સહિતનું જ્ઞાન તે જ્ઞાન. તો સમ્યક દર્શન થતા એનું જે જ્ઞાન છે એ સમય માત્રમાં જાત્યાંતર થાય છે, કોઈ નવો પદાર્થ નથી આવતો, માત્ર એનું જાત્યાંતર થાય છે. ઉપયોગ છે લક્ષણ જેનું અસંખ્ય પ્રદેશે. આત્મા કેટલો છે અને આ અસંખ્ય પ્રદેશનું લક્ષણ શું? તો કે સમતા. ગમે તેટલા ભાવ કરે તો પણ જેનો એક પ્રદેશમાં પણ હાનિ વૃદ્ધિ થતી નથી, અને જેના પ્રત્યેકે પ્રત્યેક પ્રદેશની અંદર એના બધા જ ગુણો અને એના ધર્મો એ જાગૃત છે. કોઈ આત્માનો એવો પ્રદેશ ખરો કે જે જડ હોય? આત્માનો ગુણ એ પ્રદેશમાં ન હોય એવો ખરો? તો કે એવું બને નહીં. આવો અને છતાં કોઈ પ્રદેશ છૂટો પડી જાય એવો ખરો? તો કે એ પણ નહીં. એટલે અખંડ દ્રવ્ય છે, પ્રદેશે પ્રદેશની અંદર અનંત ગુણો અને એના ધર્મો રહેલા છે. આવું અદ્ભુત કોઈ દ્રવ્ય છે? આ સામાન્ય રીતે બેસે નહીં. આપણા સામાન્ય જે જ્ઞાનની આપણે કલ્પનાઓ ગમે તેટલી કરે આ દ્રવ્ય બેસે નહીં. અસંખ્ય પ્રદેશી અને પ્રદેશ સૂક્ષ્મમાં સૂક્ષ્મ, કે જેથી હવે એનું પુનઃ વિભાજન શક્ય નથી. માત્ર કેવડી ગમ્ય, એ પ્રદેશમાં પણ આત્માના જે ગુણો અનંત કયા છે તે અનંત ગુણો એ એક એક પ્રદેશની અંદર પણ વિદ્યમાન, અને એના એક એક ગુણના અનંત ધર્મો, એક એક ગુણના અનંત ધર્મો, એ ધર્મો પણ વિદ્યમાન. અને છતાં એકય પ્રદેશ આડો અવળો કે ઓછો વધતો થાય નહીં. અખંડ દ્રવ્ય છે. આવું આત્મ સ્વરૂપ અસંખ્ય પ્રદેશી, સંકોચ વિકાસનું ભાજન. જેવો દેહ, આત્માનું એક સ્વરૂપ, એનું ક્ષેત્ર દેહ પ્રમાણ. એટલે સંકોચ વિકાસનું આવો અસંખ્ય છે. તો સાહેબ તમે તો કહો છો કે નિગોદની અંદર એક દેહમાં અનંત જીવો રહે છે, આવા અનંતકાય જીવોની વાત કરો છો, તો આના અસંખ્ય પ્રદેશો, એક શરીરમાં અનંત આત્માઓ, એના અસંખ્ય પ્રદેશો, આ બધા શું થતું હશે? સૂક્ષ્મતા, દર્શનની સૂક્ષ્મતા. જ્ઞાની કહે છે કે અહીંયા પણ સંકોચ વિકાસનું ભાજન, એટલે જેવો દેહ ધારણ કરે તે પ્રમાણે એના બધા પ્રદેશો સંકોચિત જાય. એક સૂક્ષ્મ જંતુનો જીવ હોય તો અહીંયા અસંખ્ય પ્રદેશો છે, અને વિરાટ હાથીનો જીવ હોય અથવા પર્વત જેવો આ જે પેલો પશુ ભૂત કાઢ્યું છે ને કંઈક પક્ષ, ડાયનાસોર, એ ડાયનાસોર જેવો હોય, પહાડ જેવો આખો, ગિરનાર જેવડો, તો પણ એના અસંખ્ય પ્રદેશો વિસ્તૃત થાય, વિસ્તાર થાય અને સંકોચ થાય, એટલે સુધી જાય કે અપમાદરૂપ સ્થિતિની અંદર કેવડી થયા પછી કદાચ સમુદ્ઘાત કરવો પડે તો એના પ્રદેશો લોકવ્યાપ્ત થઈ શકે, અને છતાં પણ ઇટ ઇઝ અ વન એન્ટિટી, વન એન્ટિટી, અખંડ અને અવિભાજ્ય છે, અખંડ અને અવિભાજ્ય. આવો સંકોચ વિસ્તાર જેનો ગુણ છે, પોતાના કરેલા કર્મોનો ભોગતા. કેટલી સ્પષ્ટ વાત મૂકે છે. એ ભોગવે છે, પણ કોના કર્મો ભોગવે છે? તો કૈરા હોય તો ભોગવે ને, તો કરનાર કોણ? પોતે જ ને. બે વાત આવી ગઈ ને આમાં, ભોગતા કીધો તો કરતા થઈ ગયો, અને કરતા નથી તો, પણ સાહેબ પોતાના ન કૈરા હોય તો કે ભોગતા નથી, કઈ વાંધો નહીં એમાં, જ્ઞાનીને વાંધો નથી. આત્મા કર્મનો ભોગતા ન હોય તો એમાં કોઈને વાંધો નથી. હા, પણ ત્યારે કે છે, યાદ રાખજે, એ સ્વરૂપનો ભોગતા તો છે જ, એ જ્ઞાનનો ભોગતા છે, એ પોતાના ગુણોનો ભોગતા છે, એ પોતાની સમાધિનો ભોગતા છે, એ કર્મોનો ભોગતા નથી, એ કર્મોનો ભોગતા નથી, પોતાના કરેલા કર્મોનો ભોગતા. જો આત્માને બરોબર સમજી લેવો, આત્માને બરોબર, જે જે લક્ષણ આ જ્ઞાનીઓની અદભુતતા છે, કેટલાય લક્ષણો કેટલી રીતે જુદી જુદી રીતે બનારસ લીધા, કાંઈ કે કૃપાળદેવ આત્મસિદ્ધિમાં કે કૃપાળદેવ બીજી જગ્યાએ આત્માના લક્ષણમાં અહીંયા કે બધે કીધા હોય, પણ વાત તો પાછી આ સ્વરૂપની જે અભિન્નતા છે એ જ પકડાવે આપણને, એમાંથી આપણે કંઈ ખસી શકીએ નહીં. ગમે તે રીતે આત્મા જાણ્યો હોય, જો જ્ઞાનીના વચનથી જાણ્યો હોય તો સ્વરૂપમાં ક્યાંય ભ્રાંતિ થાય નહીં, અને મતિ કલ્પનાથી જાણ્યો હોય તો કોઈ કાળે આત્માનો અનુભવ થાય નહીં. પોતાના કરેલા કર્મોનો ભોગતા, વ્યવસ્થાએ કરી દ્રવ્ય પર્યાય રૂપ. આ દ્રવ્ય અને પર્યાય શું છે? એની વ્યવસ્થા છે. આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાય પલટાય. બાળાદિ વય ત્રણ્યનું જ્ઞાન એકને થાય, આ વ્યવસ્થા છે એની, પરિભ્રમણની. અજ્ઞાન છે, કર્મ છે, કર્મ ભોગવવાના છે, એટલે વ્યવસ્થા તો જોઈને કઈ ને કઈ. પ્રશ્ન કર્યો છે આત્મસિદ્ધિમાં, સાહેબ કર્મ કેવી રીતે ભોગવે? આ ઈશ્વર નો વ્યવસ્થા કોણ કરે? આ બધી આના માટે નરક કોણ પેદા કરવા જાય? તે ભોગ્ય વિશેષના સ્થાનક દ્રવ્ય સ્વભાવ ગહન વાત છે શિષ્ય, આ કઈ સંક્ષેપે સાવ. વ્યવસ્થા છે એની, એની વ્યવસ્થા છે એવી પર્યાયની પકડાય. બાળ પર્યાય, યુવા પર્યાય, જરા પર્યાય, મૃત્યુ પર્યાય, પાછો ઈ ના ઈરીએ, ગતિ બદલાય, યોની બદલાય, ક્ષેત્ર બદલાય, કાળ બદલાય, પોતે તો એના એ દ્રવ્યથી એ નિત્ય છે અને પર્યાયથી અનિત્ય છે. એટલે કહ્યું નિત્ય અનિત્ય આદિ અનંત ધર્માત્મક એવો આત્મા. આત્મા નિત્ય પણ છે, અનિત્ય પણ છે. જૈન દર્શન છો, સ્યાદવાદ છે. સ્યાદવાદ છે, કોઈ વસ્તુનો એકાંતે નિર્ણય થઈ શકે નહીં. વસ્તુનું સ્વરૂપ જ એવું છે કે એક વસ્તુ એક સાથે એક ભાગ એનો લક્ષમાં આવે, સંપૂર્ણ ન આવે. અનુભૂતિમાં આવે પણ વક્તવ્યમાં ના. માટે શૈલી સ્યાદવાદની, કથન શૈલી સ્યાદવાદની, અને દ્રષ્ટાની શૈલી અનેકાંતની. અનેક ધર્મોથી વસ્તુને પકડે, પણ કહેવાનું તો પાછું ક્રમસર્ય. એટલે નિત્ય અને અનિત્ય એવું અનંત ધર્માત્મક એવા બધાના એના ધર્મો એવા આત્માને જાણનાર એ કહેવાય આત્મવાદ પ્રાપ્ત. અને આવા આત્મવાદ પ્રાપ્ત એ કોને ઓળખાવતા તીર્થંકર? નિર્ગ્રંથને. કે નિર્ગ્રંથ છે એ આવા આત્મવાદ પ્રાપ્ત હતા. ભગવાને આવી આવી વાતો એના ગણધર આદિ મુનિજનોને એના સત્સંગમાં સમજાવી છે. આ બધું સત્સંગના બળથી જીવની અંદર આ સમજણ આવે, પરમ તત્વની ઓળખ, પરમ તત્વની સમજ, પરમ તત્વનું શ્રદ્ધાન એકવાર જીવનમાં આવે તો. આનંદ ગંજીએ જે કહ્યું કે દેવગુરુ ધર્મની શુદ્ધિ કહો કિમ રહે, કિમ રહે જો શુદ્ધ શ્રદ્ધા ન આણે. શુદ્ધ શ્રદ્ધા નહીં હોય તો તને દેવગુરુ ધર્મની શું શ્રદ્ધા રહેવાની? તું તો આજે આમ છો ને કાલ પલટી મારી જઈશ પાછું, કઈ નક્કી નહીં. આજે અહીંયા વિતરાગના ભજન કરતો બેઠો છે ને કાલ કોક સરાકીને હવા નાખવા બેસી જશે, કા પગ દબવા બેસી જશે, કઈ ઠેકાણું છે એનું? એને શુદ્ધ શ્રદ્ધાન એવું આવું આત્મવાદ પ્રાપ્ત પુરુષો પાસેથી આત્મા જેને જાણ્યો હોય, તીર્થંકરે કહેલા આત્માને એ જ આશયથી જેને સમજવા પ્રયત્ન કર્યો હોય, જેના સત્સંગમાં એ જ વાત આવતી હોય, એ સત્સંગ જીવને આ પ્રકારની સત્યની દ્રષ્ટિ બંધાવે, સત્યનો રંગ ચડાવે, સત્યની ઓળખાણ કરાવે અને સત્યની મૈત્રી કરાવે, એ સત્સંગ.